તારીખ 2/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 220 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 162
માર્ગ નિર્માણનો વિષય છે. જીવને માર્ગ પ્રાપ્ત થતો નથી, માર્ગની ભાવના હોવા છતાં એને મૂંઝવણ આવે છે. એ મૂંઝવણ રહી ન શકે એવી મૂંઝવણ આવે ત્યારે વસ્તુનો સ્વભાવ એવો છે કે એની જે ભાવના છે, એની જે માર્ગ પ્રાપ્તિની રુચિ છે, એ રુચિ માર્ગ કરી દે છે. એ વાત બેન શ્રીએ વચનામૃતમાં લીધી છે, બીજા નંબરના વચનામૃતમાં એ વાત છે. અંતરના ઊંડાણમાંથી ભાવના હોય એની રુચિ માર્ગ કરશે. આ વસ્તુ સ્વભાવ છે, કેમ કે એ આત્માને હવે આત્મા જોઈએ છે, બીજું કઈ જોતું નથી. જ્યાં સુધી અન્ય પદાર્થની અને અન્ય ભાવની ચાહના હોય છે ત્યાં સુધી પરિણામ અન્ય સ્થાનમાં લાગે છે. જ્યારે ચાહના બંધ થાય છે ત્યારે પરિણામ એવી બાજુ લાગવાનું કોઈ રસ રૂચિ નથી, સ્થાન નથી અને સ્વરૂપ મળ્યું નથી એટલે મૂંઝવણ થાય છે. નિકલ તો સ્વરૂપમાં લગાવે, સ્વરૂપ તો જોયું નથી, પ્રાપ્ત નથી, એટલે મૂંઝવણનો એક તબક્કો વચ્ચે આવે છે. પણ એ મૂંઝવણમાંથી માર્ગ મળે છે, અવશ્ય મળે છે એવી વસ્તુ સ્થિતિ છે. અંદરમાં જવાતું નથી, બહાર ગમતું નથી અને અંદરમાં જવાતું નથી, એટલે વચલી પરિસ્થિતિમાં મૂંઝવણ આવે એ સ્વાભાવિક છે. પણ એ મૂંઝવણ એવી આવવી પણ જરૂરી છે અને એમાંથી જ રસ્તો મળવાનો છે. દાખલો આપ્યો છે કે જેમ ખરેખર મૂંઝાયેલો માણસ નીચેથી 5 મિનિટ જેમ ખરેખર મૂંઝાયેલો માણસ ગમે તેનો ટેકો લેવા જાય છે, પછી એને ખ્યાલ નથી રહેતો કે આ ટેકો લેવા જેવો છે કે નહીં. મૂંઝાઈ ગયો હોય એટલે ગમે તેનો ટેકો લેવા જાય છે, તેમ અંદરથી મૂંઝાયેલો પોતાના સ્વરૂપનો ટેકો લીધા વગર રહેતો જ નથી. કેમ કે બહારમાં તો એને હવે ક્યાંય રસ રુચિ નથી, અંદર જ જવું છે એટલે અંદરની શોધ કર્યા વગર રહેશે નહીં અને અંદરની વસ્તુને મેળવ્યા વગર એ રહી શકશે. એટલે સ્વરૂપનો આધાર લેશે, ટેકો એટલે આધાર. અત્યાર સુધી પરમાણુનો આધાર લેતો હતો, પછી શરીરના પરમાણુ હોય કે પંચેન્દ્રિયના વિષયના અનુકૂળતાના પરમાણુ હોય અથવા બીજા કોઈ અન્ય જીવનો આધાર લેતો હતો. કોઈ ઈશ્વરનો આધાર લે છે તો કોઈ સંસારિક બીજા જીવોનો આધાર લે છે. મને આનો આધાર છે, મને આનો આધાર છે. જેમ કે પત્ની એમ વિચારે છે કે મને પતિનો આધાર છે, ભક્ત એમ વિચારે છે કે ભગવાનનો આધાર છે, શિષ્ય એમ વિચારે છે કે મને ગુરુનો આધાર છે. એમ જીવ કોઈને ને કોઈનો આધાર લેવા જાય છે. પણ જ્યાં સુધી પોતાના અનંત શક્તિ સ્વરૂપ નિજ પરમાત્મા નો આધાર ન મળે ત્યાં સુધી એને જે આત્મશાંતિ આપવી જોઈએ એ આત્મશાંતિ આપતી નથી. એ પ્રશ્ન થાય કે સાંસારિક સંબંધીઓનો આધાર તો લેવા જેવો નથી, કેમ કે એ સ્થાયી આધાર નથી, વિયોગ થવાનો, સંયોગનો વિયોગ નિશ્ચિત રૂપે થવાનો છે. પણ ભગવાનનો આધાર લેવો એમાં શું ખોટું છે? અને લોકો લે છે, આ પ્રશ્ન થાય કે ગુરુનો આધાર લઈએ એમાં શું ખોટું છે? લોકો ગુરુનો પણ વિયોગ તો થવાનો છે, સંયોગ તો રહેવાનો નથી, એ પણ સંયોગ છે. પણ એમાં બે પ્રકાર છે, જેમાં યથાર્થતા છે તેમાં પરની આધાર બુદ્ધિ નથી, ઉપકાર બુદ્ધિ છે. શું છે? યથાર્થ પ્રકારે એટલે પછી એમાં આવે આપનો જ અમને તો આધાર છે, અમને આપણા સિવાય કોઈનો આધાર છે જ નહીં, એમ શબ્દો આવે. પણ યથાર્થ હોય ત્યાં આધાર બુદ્ધિ નથી હોતી, ઉપકાર બુદ્ધિ હોય છે. અંદરમાં જ્ઞાન છે કે પરનો આધાર કોઈ આત્માને મળી શકતો નથી, સંયોગનો વિયોગ નિશ્ચિત છે. ગણધર્મને તીર્થંકર પરમાત્મા પ્રત્યે કેટલી ભક્તિ હોય, અનન્ય ભક્તિ હોય, છતાં પણ પહેલા તીર્થંકર નો મોક્ષ થાય છે, પછી ગણધર્મ નો મોક્ષ થાય છે, બે એ જ ભવે મોક્ષે જનારા. પણ તીર્થંકર પહેલા ગણધર્મ નું આયુષ પૂરું ન થાય, પહેલા તીર્થંકર નું આયુષ પૂરું થાય, પછી ગણધર્મ નું આયુષ પૂરું થાય છે. એટલે એમને ગણધરદેવ ને ખબર છે, એ તો ચાર જ્ઞાન ના ધણી છે, એમને ખબર છે કે આ પ્રકારે થવાનું છે, સંયોગનો વિયોગ થવાનો છે. જેટલો અનુરાગ છે એટલો વિયોગનો ભાવ આવ્યા વિના, અણગમાનો ભાવ આવ્યા વિના નહીં રહે. પણ એ પોતાના ઉદાસીનતા અને વૈરાગ્યમાં એવા જાય છે કે નિજ સ્વરૂપના અવલંબનમાં પહોંચી જાય છે. ભગવાનનો નિર્વાણ કલ્યાણ ઉજવાયા પછી એ પોતે ધ્યાનમાં બેસી જાય છે અને પોતે અલ્પકાળમાં કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. પછી સંયોગનો અનુરાગનો વિયોગનો અણગમો એ પરિસ્થિતિ રહેતી નથી. તો પરિસ્થિતિ એ રહે છે કે સિદ્ધાલયમાં સાદી અનંતકાળ સંયોગમાં રહેવાનું થાય છે, પણ ત્યાં સંયોગનો અનુરાગ નથી રહેતો. જયારે અનુરાગ માં રહેવું તો ત્યારે તો અનુરાગ પ્રમાણે ચાલતું નતું. અનુરાગ હતો કે સાથે રહું, ત્યાં સુધી સાથે નતું રહેવાતું, વિયોગ થઈ જતો હતો. એમ સૂચવે છે કે રાગ અનુસાર વસ્તુ સ્વરૂપ નથી, રાગ છે વસ્તુની સ્વરૂપની વાસ્તવિકતાથી બીજો કોઈ કલ્પિત ભાવ છે. કેવો ભાવ છે? કલ્પિત ભાવ છે, જે દુઃખદાયક છે, આકુલતાવાળો છે. એટલે પોતે સ્વરૂપમાં સમાઈ જાય છે. અહીંયા પણ મૂંઝવણ વાળા જીવના અભિપ્રાયમાં આ ફેરફાર થાય છે. પહેલો વહેલો અભિપ્રાય નો ફેરફાર શું થાય છે? મને ક્યાંય બહારમાં આવે આધાર, કોઈ બહારના આધારે મારે જીવવું નથી, કોઈ મારે બહારમાં ટેકો લેવો નથી, અને મારા સ્વરૂપનો મારે આધાર લેવો છે, પણ એ સ્વરૂપ મને હજી સ્વરૂપના દર્શન થતા નથી કે જેનો હું આધાર લઉં. પણ અભિપ્રાયમાં સ્વરૂપનો આધાર લેવાનો અભિપ્રાય છે. આ આધાર બુદ્ધિ જે છે એમાં ફેરફાર ચાલુ થયો, આધાર બુદ્ધિ નો ફેરફાર ચાલુ થયો. એટલે એક સીધો પ્રશ્ન આપણે વિચારીએ કે માર્ગની મૂંઝવણમાં કયા કયા અભિપ્રાયનો ફેરફાર થાય. પહેલા સ્ટેજે માર્ગની મૂંઝવણ એ મુમુક્ષુતાનું પહેલું સ્ટેજ છે. એમાં કયા કયા અભિપ્રાયનો ફેરફાર થાય કે એક તો સંસાર કોઈ પણ ભોગે ઉપાસવા યોગ્ય નથી એવો અભિપ્રાય ત્યાં ઘડાય છે, અને સંસારની ઉપાસનાનો અભિપ્રાય પલટો મારે છે. હવે મારે સંસાર ઉપાસવો નથી, કોઈ પણ ભોગે મારે સંસાર ન જોઈએ, ન જોઈએ તો એ અભિપ્રાય ફરી જાય છે ઉપાસનામાં. અને આધાર બુદ્ધિ નો અભિપ્રાય ઢીલો પડે છે કે આ આત્માને કોઈ શરણ નથી, આમાં કોઈ એને શરણરૂપ થાય એવી વસ્તુ સ્થિતિ નથી. મારે મારા સ્વરૂપનો આધાર લેવો છે, હું મારા સ્વરૂપને શરણે જવા માંગુ છું, એમ આધાર બુદ્ધિમાં ફેર પડે છે. આધાર બુદ્ધિમાં ફેર પડે છે ત્યારે સબોર્ડિનેટલી સુખ બુદ્ધિમાં પણ ફેર પડે છે. જ્યારે પરની આધાર બુદ્ધિ ને પરની સુખ બુદ્ધિમાં ફેર પડે ત્યારે સુખની ભોગતા બુદ્ધિમાં પણ ફેર પડે. જ્યારે સુખ ભોગવવાની બુદ્ધિમાં ફેર પડે ત્યારે સુખ માટે જે કાર્ય કરવું છે એની કરતા બુદ્ધિમાં પણ ફેર પડે. અભિપ્રાયના ફેરફારો આવા થાય છે, એટલા માટે કોઈ જીવ માર્ગની મૂંઝવણમાં આવે છે તો જ્ઞાની એને સંમત કરે છે. તાર ભલે મૂંઝવણ થઈ, આ મૂંઝવણ થઈ તો સારું થયું, અને મૂંઝવણ મટાડવા માટે એને સ્પષ્ટીકરણ નથી દેતા. તું મૂંઝાણો છો, સારું થયું, સરખાઈ નો મૂંઝાઈશ એટલે બહાર નીકળી જઈશ, આપો આપ જ, મારે તને કાઢવો પડશે નહીં, વગર સ્પષ્ટીકરણ બહાર નીકળી જઈશ મૂંઝવણ માંથી. એમ કે તારી મૂંઝવણ માર કર્યા વગર જમવાની પણ એ મૂંઝવણ દરમિયાન અંદરના ફેરફારો અભિપ્રાયના થાય છે, એ પાયાના ફેરફારો થાય છે, બહુ સારા ફેરફારો થાય છે, અને એ જીવ મુમુક્ષુતાની યોગ્યતામાં પ્રવેશ. એવા ને એવા અભિપ્રાયો હોય અને બહારના ધાર્મિક ક્રિયાકાંડમાં આડંબરમાં જીવ ઉભેલો દેખાય, એ મુમુક્ષુના માર્ગમાં, જ્ઞાનીના માર્ગમાં એને પ્રવેશ કર્યો. ભલે ગમે એટલી પૂજા ભક્તિ કરે ને, ગમે એટલા શાસ્ત્ર વાંચે, ગમે એટલા વ્રત નિયમ સંયમ ને ઉપવાસ કરે, માથું ભેખડમાં છે, ખોટા હાથ પગ પછાડે છે, અહીંયાથી નીકળી શકે એવું નથી. માર્ગની વિધિ તો આવી છે, કાર્ય પદ્ધતિ તો આ પ્રકારની છે. વિધિએ કામ થાય, અવિધિએ કામ ન થાય. એટલે ઉપર કહ્યું ટકી શકે નહીં. હવે એ વિકલ્પમાં ટકી જ નહીં શકે, વિકલ્પ થી મુંજાય છે, મહાશક્તિ થી મુંજાય છે. ક્યાં ટકશે? કઈ ટકવાની જગ્યા એને તેમ સિદ્ધાંત લે છે. જેમ ખરેખર મુંજાયેલો માણસ ગમે તેનો ટેકો લેવા જાય છે બારમાં, તેમ અંદર થી મુંજાયેલો માણસ, અહીંયા અંદર થી મુંજાયેલો છે, બારમાં મુંજાયેલો, ખાલી મૂંઝવણ મૂંઝવણ નો પોઈન્ટ જ લેવાનો છે દ્રષ્ટાંત અને સિદ્ધાંતમાં, બીજી વાત લેવાની નથી. તેમ અંદર થી મુંજાયેલો પોતાના સ્વરૂપનો ટેકો એટલે આધાર લીધા વગર રહેતો, વિજ્ઞાનના આર્ટિકલમાં આ વિષય નથી આવ્યો, આ અભિપ્રાયોના ફેરફારનો અત્યારે વિચારમાં આવ્યો કે અભિપ્રાયના કેવા કેવા ફેરફાર થાય છે. અને તે પોતાના સ્વભાવને ગ્રહણ કરી જઈએ છે, એને જરાક ચિહ્ન મળે છે, લક્ષણ મળે છે, સિમ્પટમ મળે છે, અને આખા સ્વભાવને પકડે છે. સ્વરૂપની ઓળખાણના તબક્કે ફક્ત એને એક જ્ઞાન સામાન્યમાં પાછું પાતળું જ્ઞાન વેદન એને લક્ષણ મળે છે, આખા સ્વભાવને પકડે છે. આપણે કહેતા આંગળી આપે તો પોંચો પકડી લે, અહીં તો આંગળી આપી કે આખે આખો પકડી લે. હોશિયાર માણસ હતો, ગામડેથી દોરી લોટો લઈને બજારમાં કમાવા આવ્યો, શહેરમાં, શહેરની બજારમાં. દોરી લોટો એટલે કઈ નતું એની પાસે, એક દાખલો બનેલો. એ માણસે શું કીધું કે મને ક્યાંક બેસવાની જગ્યા મળે ને બજારમાં, પછી જુઓ હું કેવું કામ કરું છું બજારમાં, કેવો વેપાર કરું છું. જરાક મને કોઈ ટેકો આપનાર મળે ને પછી આભે પાટો મારું, શું કે આકાશને પાટો મારું, એવો એવો એવી તાકાત છે મારામાં. હા, આપણે પાટો મારવું એટલે ગોગો પાડી દઉં એમ. તેને થોડા વેપારીઓને મળતા મળતા રિક્વેસ્ટ કરી, ભાઈ મને બેસવાની જગ્યા જોઈએ તમારી પેઢીમાં, હું આ પ્રકારનું કામ કરવા માગું છું, અને એ પ્રકારનું કામ કરવાનું મારી પાસે થોડો સોર્સ છે. ગામડામાંથી હું આવું છું, ગામડામાં ખેતી પેદાશ થાય છે. ગામડામાં શું છે, ખેત પેદાશ છે, એ ખેત પેદાશ એ લોકો માર્કેટ કરે છે, તો હું તમારા મારફત વેચાવા માગું છું. વેચાય એટલે તમારે એને તમારો મહેનતાણું કાપીને પૈસા દેવાના રહીએ છે, એ મહેનતાણામાંથી તમે મને કાંઈક આપશો, શું આપશો એ આપણે નક્કી કરીએ, ટર્મ્સ એન્ડ કન્ડિશન. આછા દસ જગ્યાએ વાત કરે એમાંથી કયો માણસ જેની સાથે મારે બેસવા યોગ્ય છે એનો એ નિર્ણય કરે છે, શું કરે છે. દસ જગ્યાએ ક્યાંય બેસવાનો સવાલ નથી, બેસવાનું છે એક જગ્યાએ, પણ એ તપાસે છે કે મારે મેળ ખાય એવું કોણ છે. કોઈ સરળ પ્રકૃતિ વાળો હોય, કોઈ સિદ્ધ હોય, કોઈ અડવળું હોય, કોઈ વિશ્વાસ મૂકી શકાય એવો હોય, એમ જોવે ને, પછી ધમધોકાર કામ કરી નાખ્યું, થઈ ગયો કરોડપતિ. પગ મૂકવાની જગ્યા જોઈ, ફૂટિંગ સ્પેસ કેટલી, એમ આમાં મૂંઝવણ આવે ત્યારે એક એને લક્ષણ પકડવાનો યોગ્યતા આપવી જોઈએ. લક્ષણ મોજું છે, દર્શન મોગળે, દર્શન મોગળતો જાય, ગળતો જાય, સ્વરૂપ નિશ્ચય કરી દે. એ જીવ સ્વરૂપ નિશ્ચય દાખલ થશે, આખા સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ કરશે. સ્વરૂપ નિશ્ચયનું બીજું નામ શું છે? અસ્તિત્વ ગ્રહણ. વેદનામાં આવ્યો, નિર્ધારમાં આવશે, પૂર્ણતાના લક્ષના અવલોકનમાં આવશે, ભાવનામાં આવશે, પ્રયોજન નિરીક્ષણ સૂક્ષ્મ દ્રષ્ટિમાં આવશે, ઉદાસીનતામાં આવશે, ઓટોમેટિક. આ બધા દર્શન મોને ગાળી નાખશે. આ બધા પ્રકારોના પરિણામમાં દર્શન મોને ગાળી નાખશે અને અસ્તિત્વ ગ્રહણ સુધી પહોંચી જશે. અસ્તિત્વ ગ્રહણ થયું પછી તો પુરુષાર્થની તાકાત ઉભી થઈ ગઈ. એટલે એમ કે છે કે તે પોતાના સ્વભાવને ગ્રહણ કરી જ લે છે, એટલે સ્વભાવ ગ્રહણ કરવાની યોગ્યતા સુધી એ પહોંચી જશે. વેદનામાં આવશે એ સ્વભાવને ગ્રહણ કરવાની પરિસ્થિતિ સુધી પહોંચી જશે. એટલે વચ્ચેના સ્ટેજ એમણે ડિસ્ક્રાઇબ કર્યા નથી, વર્ણન કર્યું નથી, પણ એની અંદર સમાવેશ છે. એનો સમાવેશ એની અંદર થઈ જાય છે. કેમ કે દરેક વખતે દરેક વાત કેવી રીતે કહે, જ્યારે જે વાત ચાલતી હોય ત્યારે એ વાતનો વિસ્તાર થાય. અત્યારે તો મૂંઝવણનો જ પોઈન્ટ ચાલે છે અને એનું ફળ લઈ લીધું સીધું. મૂંઝવણ આવશે એ સ્વરૂપને પોતાના સ્વભાવને ગ્રહણ કરી જ લે છે, જ લીધો નિયમથી ગ્રહણ કરશે, ત્યાં સુધી પહોંચશે. માટે યથાર્થ જે મૂંઝાયેલો હોય, કેવો યથાર્થ, આ એક યથાર્થ છે, એ તો બધા બધી બધા સ્ટેજમાં લાગુ. કેમ કે મૂંઝવણમાંથી ઉદાસીનતામાં આવે છે એ યથાર્થ ઉદાસીનતામાં આવે છે. એ પહેલા અયથાર્થ ઉદાસીનતામાં તો અનંતવાર આવીને જીન દીક્ષા ગ્રહણ કરી સાધુ થઈ ગયો વૈરાગમાં આવીને, અયથાર્થની વાત નથી. માર્ગની મૂંઝવણ પૂર્વક ઉત્પન્ન થયેલી ઉદાસીનતા, એ ઉદાસીનતા પણ યથાર્થ છે અને મૂંઝવણ પણ યથાર્થ છે. કેમ કે એને વિકલ્પમાં અને મૂળા શક્તિમાં મૂંઝવણ થવા માંડી તે યથાર્થ છે. અને યથાર્થ જિજ્ઞાસા જાગે, જો અહીંયા પણ યથાર્થ લીધો, આગળની વાત છે ને, જિજ્ઞાસા એટલે ભાવના લેવી. અહીંયા જિજ્ઞાસા શબ્દના બે અર્થ થાય છે. એક અંતરખોજ માટેની પૂર્વ ભૂમિકાને પણ જિજ્ઞાસા કહે છે, જે કુતૂહલ વૃત્તિ જેવી હોય છે, મેટર ઇન ક્વેશ્ચન, એને પણ જિજ્ઞાસા કહે છે. અને પ્રાપ્તિની ભાવનાને પણ જિજ્ઞાસા કહે છે. અને યથાર્થ જિજ્ઞાસા જાગે એટલે યથાર્થ ભાવના જાગે સ્વરૂપ પ્રાપ્તિ, અહીંયા ભાવના લેવું, તો તે સ્વભાવનો ટેકો અંતરમાંથી લીધા વગર રહેતો જ નથી. એ સ્વરૂપનો આધાર લઈ જ લેશે એમ કહે છે. ત્યાં સુધી એની વેદના છે, એનો જે એને અનુભવ થઈ ગયો છે, એ અનુભવમાંથી જે પસાર થયો છે, એને ત્યાં સુધી નિરાંત વળવા દે છે, એને પ્રયત્નશીલ રાખશે. એ વેદના એને પ્રયત્નશીલ રાખશે. કેમ કે હવે મૂંઝાવું નથી એને, હવે મૂંઝવણમાંથી બહાર નીકળ્યો છે, એટલે રસ્તે ચડીને આગળ વધી જવું છે. અને સદાયને માટે, સાદી અનંતને કાળ માટે અમૂંઝણપણું પ્રાપ્ત કરવું છે. એ શબ્દ વાપર્યો છે કૃપાલ દેવ 165 માં. હવે મૂંઝવણ નહીં રહી. મને સ્વરૂપ પ્રાપ્તિ સિવાય હવે મારે બીજું કઈ કામ નથી. એક મને મારું આત્મ સ્વરૂપ જ જોઈએ છે. હવે મારે બીજું કઈ જોઈતું નથી. આ ખાસ પ્રકારની પાત્રતા છે. 425 નંબરના વચનામૃતમાં એવો બહુ સરસ જવાબ આપ્યો છે. પ્રશ્ન કોઈ ઉઠાવ્યો છે, એવો ઉઠાવ્યો છે કે અમે તત્વને તો બરાબર સમજીએ છીએ. તત્વને સમજવામાં કાંઈ અમને એવું નથી લાગતું કે સમજાતું નથી, પણ છતાં અમને પ્રાપ્તિ તો થતી નથી. તો આમાં શું ખામી શું રહી? જ્ઞાની ગુરુ છે, સમજાવે છે બરાબર, અમને સમજાય છે પણ બરાબર નથી સમજાતું એવું લાગતું નથી. ગુરુદેવના પ્રવચન બધા સાંભળતા હતા, સમજતા હતા, પ્રાપ્તિ નથી થતી. તો તત્વને બરાબર સમજાવવા સમજવા છતાં પ્રાપ્તિ નથી થતી એનું કારણ શું? તો કે ખાસ પ્રકારની યોગ્યતા નહીં હોવાથી. શું જવાબ દીધો? ખાસ પ્રકારની યોગ્યતા એટલે ખાસ મીન્સ સ્પેસિફિક, ચોક્કસ પ્રકારની યોગ્યતા નહીં હોવાથી. તો એ ખાસ પ્રકારની યોગ્યતા ક્યારે પ્રાપ્ત થાય? કે મારે આ જિજ્ઞાસાનો ભૂમિકા આવે ત્યારે, ભાવનાની ભૂમિકા આવે, મને મારું સ્વરૂપ જ જોઈએ, હવે મારે બીજું કાંઈ ન જોઈએ, આ જગતમાંથી મારે કાંઈ જોતું નથી. જે મુનિરાજ પ્રેક્ટિકલી દીક્ષા લે છે ત્યારે અમલીકરણ કરે છે, જગ કો દે દી જગ કી દીધિયા, આ અમે હાલી નીકળ્યા, જગતને પીઠ બતાવીને હાલી નીકળ્યા જંગલમાં. ઈ મુનિપણું ક્યાંથી ઉત્પન્ન થયું? આ ખાસ પ્રકારની યોગ્યતામાંથી. એ ખાસ પ્રકારની યોગ્યતામાં અભિપ્રાય પણ ઉત્પન્ન થાય છે ભાવનાની સાથે સાથે. ભાવના અભિપ્રાયને ઉત્પન્ન કરે છે કે હવે મારે જગતમાંથી કાંઈ જોઈતું નથી. એમને ઉદ્ધરથી દીક્ષા લેનારને અભિપ્રાય ફેર્યો નથી, એને જગત છોડ્યું છે. એને એને કુટુંબ પરિવાર રાજપાટ રાણીઓ બધું છોડીને દીક્ષા લીધી છે. એવા જીવે પણ અભિપ્રાય નથી ફેરવો, એની દીક્ષા નિષ્ફળ જાય છે. સંસાર એનો અભિપ્રાયમાં ઉભો છે. મુમુક્ષુએ પહેલા અભિપ્રાય ફેરવો છે, યથાર્થ જિજ્ઞાસામાં યથાર્થ ભાવનામાં આવ્યો છે. આ જગતમાંથી હવે મારે કાંઈ જોતું નથી. એટલે એક ન્યાયે એને અભિપ્રાયમાં આખા જગતનો ત્યાગ કર્યો. કેવડો મોટો ત્યાગ થયો! પછી એના ફળમાં અવિરત સમ્યક દ્રષ્ટિ થશે. પણ અવિરત સમ્યક દ્રષ્ટિના મૂળમાં આખા જગતનો અભિપ્રાયમાં ત્યાગ કરીને બેઠો છે કોઈને ખબર નથી. એને કેટલો મોટો ત્યાગ કર્યો છે! લોકો બાહ્ય ત્યાગને સમજે છે, અંતર ત્યાગને સમજી શકતા નથી. આવી મોટી વાત છે. એટલે જ્ઞાનીઓને પ્રસન્નચિત્ત થાય છે, ચિત્તની પ્રસન્નતા થાય છે. વાહ, ચાલો આને હવે કઈ જોતું નથી. એ હવે જ્ઞાનીની નાતમાં ને જાતમાં ભળી જશે. જ્ઞાનીની નાતમાં ને જાતમાં ભળી જશે એ સિદ્ધ પરમાત્માની નાતમાં ને જાતમાં ભળી જશે. જ્ઞાનીને શ્રુત કેવડી કહ્યા છે? સમયસારને નવમી દસમી ગાથામાં જ્ઞાનીને શ્રુત કેવડી કહ્યા છે, કેમ કે એને કેવળ પોતાનું સ્વરૂપ જ જોઈએ છે, બીજું કઈ જોતું નાની હોય તો શુદ્ધ કેવડી હોય. શુદ્ધ બે પ્રકારના છે, દ્રઢ શુદ્ધ અને ભાવ શુદ્ધ. નાની છે એ ભાવ શ્રુત છે, એની પાસે શું છે? ભાવ શ્રુત છે એની પાસે, ભાવ શ્રુત જ્ઞાની છે. અને એ ભાવ શ્રુતમાં સકળ દ્રવ શ્રુત સમાયેલું છે, કેવળ જ્ઞાનની લબ્ધિ છે. શ્રુત જ્ઞાન તો એથી નીચેની ભૂમિકા છે, આ તો કેવળ જ્ઞાનની લબ્ધિ છે એની પાસે. શ્રુત કેવળી છે કુંદકુંદાચાર્ય અને શ્રુત કેવળી કયા સૂત્રો એટલે પછી આગળ કોઈ વાત રહેતી નથી, ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેટમેન્ટ. માટે યથાર્થ જે મૂંઝાયેલો હોય અને યથાર્થ જિજ્ઞાસા જાગે, મૂંઝાયેલો હોય અને યથાર્થ ભાવના એની જાગે, તો તે સ્વભાવનો ટીકો અંતરમાંથી લીધા વગર રહેતો જ નથી. એને પોતાને પણ વિશ્વાસ આવે છે અને જ્ઞાનીને પણ વિશ્વાસ આવે છે કે હવે હું કરી દઈશ, હવે મને સંસારમાં રખડવાનું થશે નહીં, કેમ કે મારે કોઈ ભોગે સંસાર તો જોતો નથી અને કોઈ પણ ભોગે મારા સ્વરૂપને પ્રાપ્ત કર્યા વગર હું રહેવાનો નથી. પછી અવિશ્વાસ આવવાનું કોઈ કારણ પણ રહેતું નથી. બીજા જીવોને આ પ્રોબ્લેમ છે, 219 માં જ લીધું છે કે સમજાય છે ને વિશ્વાસ કેમ આવતો નથી. આ પ્રોબ્લેમ ઉભો થાય છે અયથાર્થતામાં, આ સમસ્યા ઉભી થાય છે કે સમજાય છે બધું, અંદરથી વિશ્વાસ આવતો નથી. માર્ગાનુસારીને વિશ્વાસ આવે છે, મોક્ષને તો આવવો જ જોઈએ ને, એને તો જૈન દર્શન મળ્યું છે. માર્ગાનુસારીને હજી જૈન દર્શન નથી મળ્યું. મારે તરવાનો પરિશ્રમ ક્યાંથી કરવાનો છે? ત્યાં તો ક્રિકેટના મેદાન જેવું છે, હાલે જવાનું છે, તરવા ભરવાનું રહેતું નથી. આમાં તળાવ ઉકાઈ જાય ને કેમ માણસો હાલા જાય, એના જેવું થઈ ગયું છે. એટલો વિશ્વાસ તો એને આવ્યો છે ગુરુ ના આધારે. ભક્ત ગુરુ ભક્તિ નું છે, લાગી લગન ગુરુ લટક ગુરુ ચરણ, ગુરુ ચરણ માંથી આટલો વિશ્વાસ આવ્યો છે. બોલો, માર્ગાનુસાર જીવ છે હજી તો.
એમના ગુરુ પણ માર્ગાનુસાર હશે,
એ માર્ગ આગળની ભૂમિકામાં હશે. રૈદાસ કરીને હતા એમના ગુરુ. આમાં આ પદમાં એમને ગાયું છે ને, પ્રભુજી તું ચંદ્ર ને અમો પાણી, એ રૈદાસ નો ભક્ત છે. એ ભક્ત રૈદાસ નું પદ છે, એ પણ કવિ હશે, એટલે રૈદાસ નું પદ છે. હરિદાસ ના ભક્ત હતા કે કબીર ગુરુ હતા? સમર્થ માણસ જેના ભક્ત આટલા સમર્થ હોય એના ગુરુ તો થોડા વધારે સમર્થ હોય જ ને, સીધી વાત છે. એ સ્વભાવને ઓળખી જ લઈએ છે, એટલે એ અસ્તિત્વ ગ્રહણ કરી જ લઈએ છે. એમને વચનામૃતમાંથી નિર્વાણમાંથી માર્ગ મળે એમાં એમ કેવું છે? વચનામૃતમાં આ વાત એમને કરી છે, એમાં આ વાત એમને કહેવી છે કે મૂંઝવણમાંથી માર્ગ મળે. કેટલામાં વચનામૃત છે આપણે જોયું નથી, જોઈ રાખ્યું અત્યારે તમે જલ્દી નહીં મળે. પણ આ બીજી આગળ પાછળ એમાં કાંઈ વાત છે કે નહીં જરા જોઈ દઈએ છીએ, કાઢી રાખજો ને. એમના વચનામૃત ઉપર એમને ખુલાસામાં કેટલો આવ્યો, જે મેં વાત કરી છે એની પાછળ એમની બેકગ્રાઉન્ડ શું છે? મૂંઝવણમાંથી માર્ગ મળે એની પાછળનું કેટલું કન્સિડરેશન છે, શું શું વાત વિચારી છે એમની. મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં મૂંઝવણ પણ હોય, થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂંઢતા થઈ જાય, એટલે યથાર્થ મૂંઝવણની વાત છે. તેને સુખનું વેદન જોઈએ છે, સુખ જોઈએ છે, તે મળતું નથી અને બારમાં રહેવું પોસાતું નથી, માટે મૂંઝવણ થાય. ન થાય એમ ન લીધું, માટે મૂંઝવણ થાય એ સ્વીકાર કર્યો છે. પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે, બરાબર એ જ વાત છે. 34 નંબરનો છે વચનામૃત. પછી પુરુષાર્થની વાત, જેટલો પુરુષાર્થ ઉપડે તેટલું વીર્ય અંદર કામ કરે, આત્માર્થી હઠ ન કરે કે મારે જળજટ કરવું છે. પુરુષાર્થમાં પાછો વિકૃતિ નથી, એ પણ યથાર્થ પુરુષાર્થની વાત છે. હઠ સ્વભાવમાં કામ ન આવે, માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત. લખાણ માં આટલું આવ્યું છે, ચર્ચા કરો ત્યારે આટલું બધું નીકળે. ચર્ચા ચાલતી હતી એમાં બધું નીકળતું હતું. એવું નથી લીધું જ કરીને, કોઈ કોક પાછો પડી જશે ને પાછો યોગ્યતામાં આવી જશે, યોગ્યતામાં આવ્યો મૂંઝવણ થી પાછો આમ કરશે જ કરશે. એવા જીવને લીધો છે એમણે, કેવા જીવને નજરમાં લીધો છે? એવો જ જીવ લીધો છે કે આ મૂંઝવણમાં આવ્યો એ આ સ્વરૂપને ઓળખી જ લેવાનો છે. એવા જીવને લીધો, વચમાં ગડબડ કરશે એવા જીવને નથી લીધો. પછી ભાવનાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. કાલે વાત થઈ હતી કે ભાવના ભાવનામાં ઘણો ફેર હોય છે. એક ભાવના એવી કે અંતરને ભેદી નાખે, એટલે યથાર્થ ભાવના, ઉગ્ર ભાવના, ઉગ્ર અને યથાર્થ પાછી ન ફરે એવી ભાવના. સમાધાન ભાવના એવી ઉગ્ર હોય કે અંતરમાં ભેદજ્ઞાન થાય ત્યારે છૂટકો થાય. આપણે મૂંઝવણમાં શું કીધું, સ્વરૂપ નું અસ્તિત્વ ગ્રહણ થાય ત્યાં સુધીની વાત લીધી. ભાવના એવી લીધી કે એ ભાવના ભેદજ્ઞાનમાં પરિણમે. એનો અર્થ એ થયો કે ભેદજ્ઞાની જે છે મોક્ષુ, જે ભેદજ્ઞાનના સ્ટેજમાં આવ્યો છે એ ભાવનાથી આવ્યો છે, એમને આવ્યો નથી. એટલે એનું ભેદજ્ઞાન સતત ચાલે છે. ભાવના વિના ભેદજ્ઞાન હોય નહીં એમ કહેવું છે. કારણ કાર્ય લઈએ તો પછી જે ધારા છે જ્ઞાન દશામાં, એ તો જ્ઞાન દશામાં તો પછી આખો આખો તબક્કો બદલાઈ ગયો, માર્ગ પ્રવેશ થઈ ગયો. પણ મોક્ષની ભૂમિકામાં ભેદજ્ઞાનના સ્ટેજ સુધી પહોંચે એ ભાવનાવાળો પહોંચી શકે. આપણે જે સ્ટેજ લીધા છે, વચ્ચેના સ્ટેજો લીધા છે, એમાં આપણે ભાવનાના કારણે અવલોકન આવે ને અવલોકનના કારણે ભેદજ્ઞાન આવે એમ લીધું છે. એટલે અવલોકનનો વિષય તરત જ અસર કરનાર હોવાથી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ વાળો જેને ઘણા મોક્ષો સીધો અવલોકન કરવા માગે છે ભાવના વગર, પછી અવલોકનમાં ટકી શકતા નથી, અવલોકન ચાલતું નથી. અવલોકન નથી ચાલતું ને બીજા ઉદયમાં ચાલ્યું જવાય છે એવી ફરિયાદ થાય છે. કેમ એમ થાય છે? યથાર્થ ભાવના નથી. યથાર્થ ભાવના હોય તો યથાર્થ અવલોકન હોય, યથાર્થ સતત અવલોકન હોય તો ભેદજ્ઞાનમાં આવ્યા વગર એમ વાત છે. ભાવના અને ભેદજ્ઞાન ને કારણ કાર્યનો સંબંધ છે. પછી અવલોકન પૂર્વક ભેદજ્ઞાન થાય છે, એ તો એટલા માટે કે ત્યાં અવલોકન થી પરખ આવે છે. જે સ્વભાવ વિભાવ વચ્ચે ભેદજ્ઞાન કરવું છે એ સ્વભાવ વિભાવ ની પરખ અવલોકન ના સ્ટેજ માં આવે છે, એટલે વચ્ચે એ વાત લીધી છે. અહીંયા એમણે લીધું કે યથાર્થ ભાવના હોય, ઉગ્ર ભાવના હોય, એ અંતરમાં વિજ્ઞાન થાય ત્યારે છૂટકો થાય, એ એની યથાર્થતા રિઝલ્ટેડ પોઝિશન ઉપર નક્કી કરી. કેમ કે એની સાથે સંકળાયેલી કારણ કાર્યની જેમ સંકળાયેલી વાત છે. ભાવનાનો વિષય તો બેન છે અનેક જગ્યાએ બહુ સારી રીતે લીધેલો છે, એ વિષય ઉપર એમને પોતે ઘણો પ્રકાશ પાડ્યો છે પોતાના અનુભવથી. માર્ગની મૂંઝવણ યથાર્થ મુમુક્ષુતાની શરૂઆતનો ભૂમિકા છે. ખરેખર આત્મકલ્યાણ કરવું છે આ ભૂમિકામાં આવે છે. નથી. શક્તિથી જાય છે અને વિકલ્પની અશાંતિને જરા પણ ઈચ્છતો નથી. આ ભૂમિકામાં સંસારની ઉપાસનાનો અભિપ્રાય બદલાય છે. પુણ્યને પુણ્યના ફળને આધાર બુદ્ધિ શિથિલ થાય છે. દર્શનમો શિથિલ થવાથી, દર્શનમો યથાર્થ પ્રકારે મંદ થવાથી એમ લે મુમુક્ષુતાની ઉપરની ભૂમિકાની યોગ્યતામાં આવે છે. ભોક્તા બુદ્ધિ આદિ વિપરીત અભિપ્રાયો ઝીણા પડે છે. ડેશ કરીને પહોંચે જ છે. આ પ્રકારે માર્ગની મૂંઝવણ પારમાર્થિક માર્ગનું પ્રથમ ચરણ છે.